તારીખ 29/4/1998 પૂજ્ય બહેનશ્રીની સાધના અને વાણીની પૃષ્ઠ સંખ્યા 39ના પત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 275.
કોઈ એક પ્રકારના પ્રયાસથી એ ઉદયમાં આવી જાય એવો પ્રકાર કરવામાં આવે, અને ઉદયમાં આવી પણ જાય ત્યારે એને ઉદયના કરી કહેવાય. ઉદય નહોતો, એનો સમય નહોતો પાક્યો, પણ દરેક પરિણામોની અંદર એવું નિમિત્તપણું છે જીવના ભાવમાં કે સત્તામાં રહેલા કર્મોની સ્થિતિમાં ફેરફાર થાય. ઉદયની સ્થિતિમાં ફેરફાર ન થાય. ઉદયમાં આવી ગયા હોય એમાં કોઈ ફેરફાર ન થાય. ઉદયમાં ન આવ્યા હોય તો સ્થિતિ ઓછી થઈને જલ્દી પણ ઉદયમાં આવે, સ્થિતિ વધી જાય તો જે ઉદયમાં આવવાના હોય એના બદલે લાંબા કાળે પણ આવે, એમ બે પ્રકાર બને છે. જે જલ્દી ઉદયમાં આવે એને અપકર્ષણ કહે છે, પાછળથી ઉદય લંબાઈ જાય એને ઉત્કર્ષણ કહે છે. એ સિવાય કોઈ મંદ ભાવે પાપ કર્યા હોય અને તીવ્ર ભાવે પુણ્ય થાય તો પ્રકૃતિ બદલાઈ જાય. સત્તામાં પાપની પ્રકૃતિના પરમાણુ હોય એ પુણ્યની પ્રકૃતિમાં પલટાઈ જાય. એવી રીતે મંદ ભાવે પુણ્ય કર્યા હોય, તીવ્ર ભાવે પાપ કરે તો સત્તામાં રહેલા પાપની પ્રકૃતિ પુણ્યમાં બદલાઈ જાય, પુણ્યની પ્રકૃતિ પાપમાં બદલાઈ જાય, એને સંક્રમણ કહે છે. ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ એ બધો કર્ણાનુરૂપનો વિષય છે. અહીંયા આપણે ઉદયના શબ્દ આવ્યો એટલે થોડો સ્પષ્ટીકરણ કર્યું કે આમ લખવાનો સહેજે મને ભાવ નહોતો, પણ તમે લખ્યું છે કે મને લખો કાગળ અને ધર્મના વિષયમાં કંઈક લાંબુ લખો એટલે ઉદયના કરીને લખું છું. જીવના ભાવોને કારણે કર્મણ વર્ગનામાં એનો અસર નિમિત્ત નૈમિત્તિક ભાવે નૈમિત્તિક ભાવે અસર આવે છે. જીવના પરિણામ નિમિત્ત થાય છે, નૈમિત્તિક ભાવે એમાં અસર આવે છે. પહેલાં સામાન્ય કર્મણ વર્ગનામાં હતા, એમાંથી એક જીવે વિભાવ કર્યો તો કેટલાક પરમાણુ જ્ઞાનાવરણીમાં એવા, કેટલાક દર્શનાવરણીથી પરિણવા, કેટલાક યજ્ઞમાં પરિણવા, એમ જુદી જુદી પ્રકૃતિમાં જુદી જુદી સંખ્યામાં જુદી જુદી સ્થિતિએ કર્મ પ્રકૃતિઓ જુદી જુદી બંધાય છે અને એ બંધાયેલા કર્મોમાં પણ ફેરફારો થાય છે. એટલે કર્મમાં ફેરફાર ન થાય એવું કઈ નથી. ફેરફાર થાય ક્યાં સુધી? ઉદયમાં ન આવ્યા હોય ત્યાં સુધી. કઈ નહીં, પેલા ઉદયમાં આવી ગયા, બીજું કઈ નહીં. માનો કે જે જથ્થો પડ્યો તેમાં એટલા ઓછા થયા, એ વખતે પાછા નવા કેટલા બંધાણ એનો હિસાબ નથી આપણી પાસે. હા, નવા બંધાય છે, જેવો ભાવ કર્યો હોય એવો બંધાય છે. આત્મકલ્યાણની ભાવના જોરદાર ચાલે તો આત્મકલ્યાણના નિમિત્તો પ્રાપ્ત થાય એવા પ્રકારના નવા કર્મો પણ બંધાય, અને એવા પ્રકારના કોઈ પરમાણુ બંધા હોય તો જલ્દી ઉદયમાં પણ એનો આકર્ષણ થઈને ઉદય જલ્દી આવે એવું પણ બને. એવા બધા ફેરફારો થાય છે અને ભાવનાના કારણે ખાસ થાય છે. આમ તો જીવનો કોઈ ભાવ નિષ્ફળ નથી, તમામ પરિણામ સફળ જ છે. કોઈ સંસારિક રીતે સફળ થાય છે તો કોઈ પારમાર્થિક દ્રષ્ટિએ સફળ થાય છે, પણ કોઈ પરિણામ નિષ્ફળ નથી. હા, નિકાચિત કર્મમાં ફેરફાર ન થાય, તે તીવ્ર પરિણામે બંધાયેલા હોય છે અને મુખ્યપણે અઘાતીમાં હોય છે, એમાં ફેરફાર નથી થતો. એને નિધત અને નિકાચિત બે શબ્દો વપરાય છે. કેમ કે શ્રેણીક મહારાજા જ્યારે મુનિરાજનો ઉપસર્ગ કર્યો, મુનિરાજ ઉપર જંગલમાં ઉપસર્ગ કર્યો દ્વેષ બુદ્ધિથી, ત્યારે એમને નરક ગતિને ત્રીજી નારકીનું આયુષ્ય બંધાઈ ગયું અને ગતિનો બંધ પણ આયુષ્યનો ગતિનો હારે જ પડે. એમ કે આયુષ કઈ ગતિનું? તો કોઈને કોઈ ગતિ હોય છે આયુષ્યનું, ચારમાંથી એમને નરક ગતિ અને ત્રીજી નારકીનું આયુષ્ય બંધાણું હતું. પછી એમના પત્ની જે ચેલના રાણી હતી એ સમીર દ્રષ્ટિ હતી, એટલે એમના સંગથી એમને બૌદ્ધ ધર્મમાં હતા, વિરુદ્ધ ધર્મમાં હતા, જૈનનો બહુ વિરોધ કરતા હતા, એટલે જૈન સાધુનો વિરોધ કરેલો. એ પાછા આ ધર્મ બાજુ ગયા ત્યારે એ ભગવાન મહાવીરના સમકાલીન હતા, એટલે ભગવાનના સમોસરણમાં એમને ઉપદેશ સાંભળવા લઈ જાય છે, સમ્યક દર્શન પામે છે, ક્ષાયિક સમ્યક દર્શન પામે છે. ગ્રહિત મિથ્યાત્માંથી પલટો મારીને ક્ષાયિક સમ્યક દર્શન પામે છે, અને ત્યારે એમની ગતિ બદલાતી નથી, કેમ કે એ નિકાચિત છે. નરક ગતિમાં ફેરફાર નથી થતો, પણ ત્રીજી નારકીના બદલે એ સ્થાન બદલીને, એ આયુષ્યની પ્રજ્ઞા સ્થિતિ બદલીને પહેલી નારકીમાં આવી જાય છે. ત્યાં આયુષ્ય મોટા હોય છે, નીચે જેમ જેમ નીચેની નારકીમાં જાય એમ આયુષ્ય મોટા હોય છે. પહેલી નારકીમાં સૌથી ઓછું આયુષ હોય છે, ઓછામાં ઓછું 10,000 વર્ષનું તો ખરું જ, ઓછો એટલે ઓછામાં ઓછું 10,000 વર્ષનું તો ખરું જ, પછી જેટલું લાંબુ પડે એટલું. ભાભી, આજકાલ કરતા ઘણા દિવસો વીતી ગયા છે ને, આમ નામ આપણે ધર્મના ક્ષેત્રમાં જે કાંઈ કરીએ છીએ એમાં ઘણા દિવસો આજકાલ કરતા વીતી ગયા, એમનો 87 86 એટલે 17-18 વર્ષની ઉંમર હશે ત્યારે એમ લખે છે કે ઘણા ઘણા દિવસો વીતી ગયા. અરે અનંતો કાળ વીતી ગયો, આમ નામ પરિભ્રમણ કરતા તો અનંતો કાળ વીતી ગયો, આપણો નિવેડો ન આવ્યો એમ કે, પણ સત્ય સુખ ન મળ્યો, સાચું સુખ ન મળ્યું. તે ઓછું ખેદદાયક છે, એનો ઘણો ખેદ થાય છે. ઓછો ખેદ થાય એવો વિષય નથી, ઘણો ખેદ થાય એવો વિષય છે. અરે રે, આ જીવે આમને અનંતકાળ કાઢ્યો, કાંઈ ટાઈમા વગર અનંતકાળ કાઢ્યો. આ જગત શું, આ જગતની રચના શું, આત્મા શું, પુનર્જન્મ શું, આ બધા અનેક જાતના વિકલ્પો ઉઠે છે, એ શું છે, આ પરવસ્તુ એટલે સંયોગો છે, એ શું છે, કોઈને કેવા, કોઈને કેવા, કોઈને કેવા, એ બધાનો વિચાર કરતા મૂંઝવણ આવી જાય છે, ઉકેલ મળતો નથી, સમાધાન અંદર થી કઈ આવતું નથી. એટલે આ બધા પ્રશ્નો ઉઠે છે, સમાધાન નહીં મળતું હોવાથી મૂંઝવણ થાય છે. આ બધું શું છે, આપણે શું કરવું ને શું ન કરવું, આમાં કઈ સમજણ પડતી. મૂંઝવણ થાય તો એ મૂંઝવણ થી છૂટવાનો ઉપાય ગોતેજી. સૌથી વધારે આકુલતા થતી હોય તો મૂંઝવણ અને ટેન્શનમાં થાય છે. સૌથી વધારે પીડાના દુઃખ કરતા પણ આ દુઃખ વધારે છે. રોગની શરીરમાં પીડા થાય ને દુખાવો થાય એના કરતા આ દુઃખ વધારે છે. અરે માણસને પ્રાણ છૂટે એના કરતા પણ આ દુઃખ વધારે છે. કેમ કે મૂંઝવણમાં મૂંઝાયેલો આપઘાત કરે છે, સળગી મરે અને નથી ખબર કે બળતરા થશે ને મરી જઈશ, તો પણ એ પસંદ કરે છે. મૂંઝાયેલો માણસ ઘેર ખાવાનું, ડૂબી મરવાનું, બળી મરવાનું, અનેક રીતે એક્સિડન્ટમાં આવીને ઉપરથી પડતું મૂકીને અનેક રીતે મરવાના પ્રયત્નો કરે છે. એની પાસે ઓલું દુઃખ હલકું એમ લાગે છે, એટલું બધું ટેન્શનનું દુઃખ છે. એમ જગતમાં તે સાતમી નારકીનું દુઃખ આમ વધારે ગણાય છે પીડાની દ્રષ્ટિએ, પણ ખરેખર તો નિવેદમાં સૌથી વધારે દુઃખ છે. કેમ કે ત્યાં જ્ઞાન બિડાઈ ગયું છે અને મૂંઝવણ સૌથી વધારે ત્યાં છે. આ બધા પ્રશ્નોનો ઉકેલ નથી મળતો એનું કારણ જ્ઞાન બિડાઈ ગયું છે. જ્ઞાન બિડાઈ ગયું છે ત્યારે મૂંઝવણ થાય છે. ઘડીક પછી શું થશે એની ખબર હોય તો શું જોઈએ, ઘડીક પછીની ચોક્કસ ખબર હોય કે 1 પોઈન્ટ શેરમાં વધવાનો છે તો માણસ કેટલા શેર લે, કયો દે, હે 5 ને 1 મિનિટે આ ભાવ થવાનો છે, કેટલા શેર લઈ લે, કોઈને હાથમાં કાંઈ આવવા જ ન દે, બરાબર છે, કોઈને 1 સેકન્ડ પછી શું થવાનું છે એની કોઈને, સંસારી પ્રાણીને ખબર નથી. સર્વજ્ઞની વાત જુદી છે, બાકી સંસારમાં કોઈને ખબર નથી. રામચંદ્રજીની રાજ્યાભિષેકની વાતો ચાલતી હતી, ઘડીઓ ગણાતી હતી કે દશરથ રાજા હવે નિવૃત્ત થવા માંગે છે અને રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો છે અને અયોધ્યાની પ્રજા થનગનાટમાં હતી. બહુ પ્રિય વ્યક્તિ હતી, એમની પોપ્યુલારિટી બહુ હતી રામચંદ્રજીને, શું બધી રીતે એમનું વર્તન અને એમની પર્સનાલિટી બધી રીતે એવું બધું શું બહુ પ્રિય હતા, એ ઘરમાં કુટુંબમાં અને રાજ્યમાં વસ્તીમાં પ્રજામાં ખૂબ પ્રિય વ્યક્તિ હતી. એ લોકોને કહેવું છું કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આડી રાત હતી, દશરથ રાજા મરી ગયા, ઘરમાં હોપો પડી ગયો, બધા ભેગા થયા, શું કરવું, આ સંજોગોમાં મરી ગયા છે. કઈ કઈ વાત કરી, કારણ તો મારું જ છે, પોતે પણ દુઃખી છે, પોતાને ધિકારે છે, તમે આવું ક્યાં કર્યું, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. તુલસીદાસ લખ્યું છે. રામચંદ્રજી ઉપર મૂકી દીધું બતાવ્યા, તમે જે નિર્ણય કરો એ અમને મંજૂર છે. અમે તો ઈચ્છીએ છીએ કે તમે રાજ ઉપર બેસી જાઓ. આપણી પૂર્ણની જે રીતિ નીતિ છે એ પ્રમાણે તમે તમારો રાજ્યાભિષેક કરી નાખશે. કુટુંબમાં તો બધા એ કહેવા વાળી, પોતે ના પાડી. મારા પિતાશ્રીનું વચન ખાલી નહીં જાય, એ પણ અમારા રઘુપૂર્ણ નીતિ છે. એક નીતિમાં બે સામે સામે વાત આવી કોન્ટ્રાડિક્ટરી, કે જ્યેષ્ઠ પુત્ર મોટા પુત્રને પાંચમી કુંવર પ્રિન્સ ઓફ વેલ્સ હોય એને જ રાજગાદી મળે, બીજાને ન મળે. બીજી બાજુ એમનો કોઈ વજન હોય તો ખાલી ન જાય. બે કુળની નીતિ રીતિ હતી અને નિર્ણય એમને એમને લીધો. પછી હું ગુપ્ત વાસમાં 14 વર્ષ સુધી વનવાસમાં ચાલ્યો જાઉં છું અને ભરત રાજશે રાજગાદી ઉપર ભરત બેસશે. તો ભરત મને આપાડી દીધી, તમારો નિર્ણય મને માન્ય નથી. મારો નિર્ણય નથી, આ પિતાશ્રીના વચનનો સવાલ છે અને તારી માતાના સ્વરૂપનો સવાલ. એ દીક્ષા લેવાના હતા, બહુ વૈરાગ્ય હતા. ભરત છે બહુ વૈરાગ્ય હતા, એને લગ્ન કરવાનો તને દીક્ષા લેવી હતી અને કઈ કઈ સહન કરી શકે એવું નહોતું, એટલો બધો એને દીકરાનો પ્રતિબંધ હતો. એ જો દીક્ષા લે તો આ મરી જાય, જીવી જ ન હકે. કેવી મરી જાય, જીવી ન હકે. એટલે એને વચન માગેલું. આમાં જૈન રામાયણમાં એમ છે, હિન્દુ રામાયણમાં બીજી વાત છે કે એને દ્વેષ હતો રામચંદ્રજી પ્રત્યે, નાના પ્રત્યે રાગ હતો. નામ રામચંદ્રજી પ્રત્યે પણ એને ઘણો પ્રેમ હતો, પણ એને આ સિવાય બીજો ઉપાય નહોતો, કેમ કે પોતાના પ્રાણનો સવાલ હતો. પછી કીધું કે રામચંદ્રજી કે હું તો જાણું છું ગુપ્તવાસમાં, એ હું પોતે સ્વીકારી લઉં છું અને તને હું હુકમ કરું છું, મારું પણ તને હુકમ છે, રાજ તારે જ સંભાળવું પડશે. તો કે હું રાજ તમારા સિંહાસન ઉપર નહીં બેસું, તમારી ચરણ પાદુક પાછે એને ત્યાં મૂકીશું સિંહાસન, વહીવટ કરીશ, નિર્ણયો લઈશ, વહીવટ કરીશ, બધું બેસીશ નહીં હોય ત્યાં. એવી રીતે એમને રાજ સંભાળી લીધું. ઘડી પછીની કોઈને ખબર નથી કે પોતે હું નિર્ણય લેશે. રામચંદ્રજી ને ખબર નહોતી કે હું નિર્ણય હવે વનવાસમાં જવાનો લઈશ, એ વિચારવું પડ્યું, નિર્ણય લીધો અને એ પ્રમાણે અમલ કર્યો. સમાધાન જ્ઞાન દશામાં આવે છે, કહેવાનો મતલબ એ છે. એ તો જ્ઞાની પુરુષ હતા રામચંદ્રજી, તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. એ જ હવે મોક્ષે ગયા છે, એમને તો બધું સમાધાન હતું. તમે ત્યારે રહેવામાં એમને કઈ વાંધો નહોતો, પોતે એકલા જવા માંગતા હતા. સીતાજી કે એમ ન ચાલે, તો મહેલમાં સાથે રહે, જંગલમાં પણ હું સાથે, હું તમારાથી જુદી રહેવા માંગતી નથી. તમારે મહેલમાં રહેવું હોય તો મહેલમાં રહ્યું, જંગલમાં રહ્યું હોય તો જંગલમાં રહ્યું. આજકાલની વાત જુદી છે, એ જમાનામાં તો એવી વાત હતી. તો લક્ષ્મણજી કે હું પણ તમને કાંઈ એટલા જંગલમાં જવા દો, મારાથી સહન થાય એવું નથી, અમે રાત તો ભરત સંભાળવાનો છે, મારું કાંઈ કામ નથી. પછી એ કુશળ છે એ બાબતમાં, એની કાર્યક્ષમતા છે, એબિલિટી છે, એ પોતે સાથે ગયા, ત્રણ જણા નીકળી જાય છે. અનુરાગ ઘણો હતો અને મારે સેવા કરવા આવું છે, બંનેની સેવા કરવાનો મને લાભ મળશે. ભાઈ ભાભી બંને સમજીને આવેલા. અહીં તો શું છે પ્રશ્નની અંદર કે મૂંઝવણ થાય છે, આ મૂંઝવણ થવી જોઈએ, સમાધાન ન થાય, અસમાધાન જોઈએ, એની મૂંઝવણ થવી જોઈએ. અને એ મૂંઝવણ એમને થયેલી, એ મૂંઝવણ થતી હતી ત્યારે આ પત્ર લખ્યો છે. અને એ મૂંઝવણ કહો કે ચિંતા ચિંતા કહો, એને કારણે જિંદગી નિરસ લાગે છે. શું થઈ ગયું, પરિણામ શું આવ્યું? ક્યાંય રસ પડતો નથી. પણ આ એક જરૂરી વાત ઊભી થાય છે, નિરસ પણ યથાર્થ ચિંતના યથાર્થ મૂંઝવણ, આ મૂંઝવણ પણ થવા યોગ્ય છે એટલે યથાર્થ કહેવાય. આ ભૂમિકામાં થવા યોગ્ય છે એટલે તે યથાર્થ છે, યથાર્થ સ્થાને છે, અને એના ફળ સ્વરૂપે નિરસતા ઉદાસીનતા અને એ ભૂમિકાનો યથાર્થ વૈરાગ્ય કહેવામાં આવે છે. એ ભૂમિકાનો યથાર્થ વૈરાગ્ય છે. મેલ મૂકીને જંગલ મારી હતા, બંને યુવાન હતા, એમને કોઈ રાણીઓને સાથે નહોતી લીધી. પછી ત્યાં જુદા જુદા રાજમાં જાય છે અને જુદા જુદા રાજપુરીઓ સાથે બંનેના લગ્ન થાય છે. આમાં હિન્દુ રામાયણમાં તો એમ જ આવે છે કે રામચંદ્રજીને એક પત્ની વ્રત હતો અને સીતાજી સિવાય એમને કોઈ પત્ની નહોતી. જૈન રામાયણમાં એવું નથી, વનવાસ દરમિયાન બીજા 8 લગ્ન કર્યા છે. લક્ષ્મણજીએ પણ અમુક રાજમાં જાય, મોટા રાજાના પુત્રો હતા, ત્યાંના રાજાઓ રાજકુમારીને પરણાવી દેતા, એવી રીતે આવે છે. ત્યાં જૈન રામાયણમાં એવી રીતે પણ લક્ષ્મણજીએ કોઈ એક કે વધારે જેટલી રાણીઓ એમાંથી કોઈને હારે નહોતી લીધા. રામચંદ્રજી એક સીતાજીને જ હારે લીધા હતા અને એના મુખ્ય પટરાણી હતા. શું કહે છે, જિંદગી નિરસ લાગે છે, હૃદય રડે છે. જો બહારમાં દેખાવ હોય કે ન હોય, અંદરમાં હૃદય રડે છે. કામના વખત જાય છે, અનંત કાળ ગયો, આત્મકલ્યાણ થયું નથી. આ પરિસ્થિતિ બરદાસ્ત થાય નહીં, અસહ્ય પરિસ્થિતિમાં આવે છે. એમના મોટા ભાઈ છે એ વાત કરતા હતા કે એવી રીતે એમની મૂંઝવણ અને વેદના થતી હતી કે બાળકની જેમ રડે, બાળકો જે મોટે છે રડે ને એવી રીતે રડતા, અને બાળકો જેમ હાથ પગ પછાડે એમ જમીનારે દીવાલારે હાથ પગ પછાડતા. મૂંઝવણ મટતી નથી, ઉકેલ આવતો નથી, કાંઈ જીવ પામતો નથી, એટલી વેદનામાં આવેલા. ગોપાલ દેવે 23મા વર્ષે લખ્યું આમ તો 2286મો પત્ર તો મને 22મા વર્ષે છે, 86 195 195 તો જ્ઞાન દશામાં લખાયેલો છે, 165 પછી જ્ઞાન દશામાં 86મો પત્ર વેરા લખાયેલો. અને એમણે જે ક્રમમાં એ વિષય લીધો છે એ સાબિત થાય છે, આ દ્રષ્ટાંતથી સાબિત થાય છે. સુકાની જ નો લીધું, એમના જીવન પરિચયમાં એ વાત ઊભી છે. એટલે ક્રમ તો બધાનો એક જ છે, ક્રમ તો બધાનો એક જ છે. કોઈ વ્યક્ત કરે ત્યારે અનુભવી હોય એ મેળવી લે છે કે બરાબર છે, મને પણ આમ જ થયું તો એ મેળવાઈ જાય છે. બાકી જે ક્રમથી પ્રવેશ થાય છે એ જ ક્રમથી પ્રવેશ થાય છે, એ પહેલાં ખરેખર કોઈ આ લાઈનનો પ્રવેશ નથી. રૂટિન અને રૂઢિગત પ્રમાણે ચાલે એ કાંઈ પ્રવેશ નથી. જિંદગી નીરસ લાગે છે, હૃદય રડે છે, પણ તે રડવું ખોટું છે. જો કન્સિડરેશન શું છે, જે દશા થાય છે એને પ્લસમાં કન્સિડર નથી કરતા, માઇનસમાં કન્સિડર કરે છે. આ એની યથાર્થતા છે, આ માર્ગની યથાર્થતા શું. કેમ પર્યાય દ્રષ્ટિ એને ન થાય, હજી દ્રેમ દ્રષ્ટિ પ્રગટી નથી, છતાં યથાર્થ ભૂમિકા વાળાને પર્યાયની મુખ્યતા અને પર્યાય દ્રષ્ટિ નહીં થવાનું કારણ શું, કે જે કાંઈ પર્યાયોના ફેરફારો થાય છે. પહેલાં હૃદય નહોતું રડતું, પહેલાં મૂંઝવણ નહોતી થતી, હવે મૂંઝવણ થાય ને હૃદય રડે છે તો એટલું તો થયું ને એમ નથી લેતા. કોઈ પણ ભૂમિકામાં આવશે એમ નથી રહેતું. આ યથાર્થતાનું લક્ષણ છે, નહીં તો કોઈ પણ માણસ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે અને ધાર્મિક સાધનના કાંઈ પણ પરિણામ થાય એટલે મેં આ કર્યું ને મને આવા ભાવ થયા એનો અહમ ભાવ આવ્યા વિના. અને આ જ મોટી અડચણ છે આગળ વધવામાં, એ સીધો ગણતરી કરવા માંડ્યો. જે પોતાના ભાવોની ગણતરી કરે કે મને આવા સારા ભાવ થયા એટલે એ જેનો મોટો માઇનસ પોઈન્ટ છે. દર્શન હોય વખતે તરત જ પર્યાય દ્રષ્ટિ તીવ્ર થઈ એ વખતે. અને આપણે તો એ વાત ઘણી વાર સ્વાધ્યાયમાં લઈએ છીએ, બધું ગણે શું કરવા, પારકાહટું કર્યું છે, રોટલી ખાતા શીખ્યો ત્યારથી અત્યાર સુધીમાં આટલી રોટલી ખાધી હશે એવું કીધું ઘણું ખરું, એમણે હું અત્યાર સુધીમાં આટલી રોટલી ખાઈ ગયો, હે રોજની આટલી તો મહિનાની આટલી તો વર્ષની આટલી તો આટલા વર્ષની આટલી, કેલ્ક્યુલેટર મૂકે તો એક મિનિટમાં જવાબ મળે કે કેટલી રોટલી ખાધી. ગણિત કોઈ દિવસ કોઈએ મહેમાન આવે સામાન્ય એક્સપેક્ટેશન હોય પાછા રોટલી ખાશે એના બદલે 70 ખાય તો તરત ગણે કે નહીં, હા આ તો ભાઈ ખાવામાં જબરા લાગે છે. આપણે માન્યું તો પાછા જ ખાશે પણ આમાં 70 રોટલી હજી ના પાડતા નથી. આપણે પૂછ્યું ભાત આપું તારે આ પાડે છે, હવે ગણે કે ન ગણે, એ ગણે છે એટલો પારકું કર્યું છે, નથી ગણતો એટલું પોતાનું. આ પોતાનું છે એટલે નથી ગણતા, નહીં એટલું પારકું છે. કોના હાથું કર્યું, કોના હાથું રેડ્યો હતો, કોના હાથું વૈરાગ આવ્યો, કોઈ પારકા માટે આવ્યો છે, ગણસ છે નો હતો. આ વાત છે, ભૂલ કેવી રીતે થઈ જાય છે, એટલા માટે સત્સંગની જરૂર છે. આમ પોતાનું ખબર પડે, આમાં પોતે ગણતો હોય તો પોતાને ખબર ન પડે, બીજું બીજાનું ધ્યાન જાય કે આ કેમ ગણે છે, આ ચિહ્ન બરાબર નથી, આ લક્ષણ બરાબર નથી. પેલાના પરિણામ સારા હોય તો પણ હારે હારે આ એની એડવર્સ ઇફેક્ટ હારે છે, દવા લઈએ છે પણ હારે હારે એડવર્સ ઇફેક્ટ નહીં આવે છે, નુકસાન કરે છે. આ બહુ સરસ ચિહ્ન આવ્યું છે. હૃદય રડે છે પણ તે રડવું ખોટું છે. અનંતકાળથી અનંતી વેદના સહી છતાં કંટાળો કાન આવે, એને ઘણો દુઃખ વેઠ્યો. કેમ કંટાળ્યો નથી? ધ્રુજારી કાન છૂટે એ વેદના ને એ પીડા ને બધી જોતા પરિભ્રમણ નહીં, ધ્રુજારી છૂટવી. સત્યની તાલાવેલી કાને લાગે, છટપટી હાલવી જોઈએ, રહેવાય છે કેમ તારાથી એમ કે છે. અપ્રાપ્તિના સમયમાં પ્રાપ્ત નથી થયું કેમ રહી શકે છે, છટપટી ચાલવી. છટપટ અટકે છે તમારે તાલાવેલી, છટપટ અટકે છે. વજન કા આખો કમાતા હૈ, હા ફિર ભી દેખતા હૈ નહીં, અભી બાકી, અભી લેના હૈ, અભી કમાના હૈ, અભી કમાના હૈ, અભી રોજ ઓર કમાના હૈ, લાખ આતા ભી કરોડ લેના હૈ, કરોડ આતા ભી અરબ લેના હૈ, ઇસકે પીછે દોડતા હૈ કે નહીં દોડતા. આયા વો ગિનતા હી નહીં, આવે છે ગણતો નથી, નથી આવ્યું એ જ ગણે છે. અને તો એનો પુરસાદ ચાલે, નહીં તો સંતોષાઈ જાય. કના સત્યની તાલાવેલી કાન જાગે, સંસારનામાં એકાંત દુઃખ કાન લાગે. સંસારમાં એકાંત અનુકૂળતાનું સુખ નથી જોતા, એકાંત દુઃખ કેમ ન લાગે? હજુ સંસારમાં એકાંત દુઃખ આ જીવને લાગ્યું જ નથી. પોતન પોતો પોતાની વાત હજી નથી લાગ્યું, નહીતર અહીંયા હોય નહીં આવી રીતે એમ કે છે. શું નહીતર સંસાર પાછળ આટલો બધો ન મરી પડે, નહીતર નહીતર મૂકીને આવ્યા હતા બધું. તો એ કહે છે કે હજી તો અહીંયા બધે ગમે છે ને, ભાઈઓ વચ્ચે, ભાભીઓ વચ્ચે માં તો ગુજરી ગયા હતા નાનપણમાં, મધર પેલા ગુજરી ગયા હતા, તો ભાઈ ભાભીને ત્યાં રહેતા હતા. હજી કેમ તું મરી પડે છે એમ કે છે, સંસાર પાછળ મરી પડે છે એમ કે છે. મિત્ર તો સાસરો છોડી દીધું, તો મોટા બેનનું ઘર છોડી દીધું. મોટા બેન ઉંમરમાં વધારે મોટા હતા એટલે માની જગ્યા હતા એમ કીધું. તારે ત્યાં ત્યાં નાનપણથી ત્યાં રહ્યા હતા, બાર ગુજરી ગયા પછી નાનપણથી મોટા બેનને ત્યાં રહ્યા હતા. ઉંમરમાં ડિફરન્સ હોય તો હિસાબે ત્યાં મોટા થયા, ચૌદ પંદર વર્ષ સુધી ત્યાં જગન થયા, બધું ત્યાં ત્યાં ચાલ્યું, પછી બધું છોડી નીકળી ગયા. તો કે છે કેમ મરી પડે છો હજી?
સાચું સ્વરૂપ દેખાતું નથી એટલે
દુઃખ લાગવું જોઈએ, દુઃખ નથી લાગતો. એકાંતે દુઃખ છે એ કેમ લાગતું નથી? એકાંતે દુઃખ છે એ કેમ લાગતું નથી? એની વાસ્તવિકતા છે. પણ અનુકૂળતામાં સુખની કલ્પના એ દુઃખને દુઃખ દેખાવા દેતી નથી. દુઃખને કેમ કે એને હોશ છે, એમાં રસ છે, તો પછી દુઃખ ન લાગે. છે દુઃખ, અને દુઃખ કેટલું છે? ઘણું દુઃખ છે, અનંતુ દુઃખ છે. પણ જ્ઞાનીની નજરે એ જ્ઞાની જોવે છે. મિથ્યાત અવસ્થામાં સંસારી જીવને અનંતુ દુઃખ છે એ જ્ઞાનીની નજરે જ્ઞાની જોઈ શકે છે. એ સુખી નથી જોતા, સંસારીઓને અનુકૂળતાવાળાઓને સુખી નથી જોતા, એને દુઃખી જોવે છે, કરુણા આવે છે. એવો વિષય છે. અને જેને જ્ઞાન થવાનું છે એને યોગ્ય ભૂમિકાના મુમુક્ષ અને એ દુઃખ લાગવાનું શરૂ થાય. અને જેમ જેમ સમય વધારે લાગે છે તેમ તેમ તે દુઃખ વધારે લાગે છે. તીવ્ર દુઃખ લાગે છે. અભિનંદન ગ્રંથ બહાર પડ્યો છે, બે ગ્રંથ મારે છપાના છે મારો એવો ખ્યાલ છે. સાધના ને વાણી નામનું ત્રીજું સંકલન છે, પત્ર વિના છે પણ સંકલન જુદી જુદી રીતે કર્યા છે. બહેનશ્રીની સાધના ને વાણી નામનું પુસ્તક છે. એક પહેલો પુસ્તક તો અભિનંદન ગ્રંથ છપાવા, એમને 75મું વર્ષ થયું ને, એટલે ડાયમંડ જ્યુબિલી હીરક મહોત્સવ ઊંધવો હતો બધાએ, ત્યારે અભિનંદન ગ્રંથ એટલે બધાએ અભિનંદનના પત્રો લખીને આપ્યા હતા, એ બધા છપાવ્યા છે. પણ એમાં એમના પત્રો પહેલાં પહેલાં છપાણા છે, ત્યાર પછી આ સાધનાને વાણીમાં છપાણા છે. પછી એમનો જે જ્ઞાન વૈભવ બહાર પડ્યો એમાં એમને જે જાતિ સ્મરણમાં પૂર્વભાવનું સ્મરણ હતું એ બધું છાપતું હતું, એટલે ભેગા બધું બીજું બધું છાપતું હશે, એમાં પણ પત્ર છપાણું છે. આ બધા મુમુક્ષુને ભૂમિકામાં બોધ મળે એવા પત્રો છે. આપણે આવવાનું છે જૂનમાં, આપણે સહાનુભૂતિ પ્રકાશમાં આ પત્ર સંપૂર્ણ માંગી લેશું. સંપાદનનું કામ બધું નિલેશભાઈ કરે છે, સહાનુભૂતિ પ્રકાશનું નામ હીરા રાજ્યનું છે કામ. હજુ સંસારમાં એકાંત દુઃખ આ જીવને લાગ્યો જ નથી, નહીતર સંસાર પાછળ આટલો બધો મરી ન પડે. પણ લાગ્યું દુઃખ જ નથી લાગ્યું, ઉલટાના રસ ને હોશ છે, દરિયો છે, બીજું કઈ કારણ નથી. મરી પડવાનો અર્થ બીજો શું થાય છે કે જીવ પોતાને નુકસાન કરે છે અને બીજાની સુખ સાતા ઈચ્છે છે, તેના ઉપર મમતા છે, એકત્વ છે, પોતાપણું છે, એની સુખ સાતા ઈચ્છે છે અને પોતે પોતાને નુકસાન કરે છે. ભાવવરણ કરે છે ને, ભાવવરણ કરે છે એકત્વ બુદ્ધિ એ, તો કે તું મરી પડે છો એની પાસે, તું મરે છો અને એનું એની અનુકૂળતા ને એનું સુખ ઈચ્છે છો એમ છે. હિંમતભાઈ વાત કરતા હતા, અમે બધો સાંભળ્યો, અમે શું કર્યું જનતા સુધી. અમે હીરક મહોત્સવ જયંતિ હતો ને, એક સ્પેશિયલ ટ્રેન કાઢી હતી સોનગઢ છે કાન એક્સપ્રેસ કરીને 9-10 ડબ્બાને, એટલે વેસ્ટર્ન રેલવેમાં એપ્લાય કરીને આખી ટ્રેન એક મંગાવી હતી સોનગઢ સ્ટેશન. સોનગઢથી અમારા શેડ્યુલ પ્રમાણે ઉપડે, એ લોકોની સાથે રેલવેના બીજા ટાઈમિંગ સાથે આપણે એડજસ્ટ કરવું પડે, પણ એપ્રોક્સિમેટ આપણા શેડ્યુલ પ્રમાણે ઉપાડવાને, અને બીજે દિવસે પાછા વહેલી સવારે નીકળીને સોનગઢ આવી જવાનું. એટલે જ્યારે હું મૂકશું એક ટ્રેનની અંદર બધાનો ચાર્જ રાખ્યો હતો એવી રીતે, અને દરેક મુમુક્ષુ ગયા હતા વઢવાણ. વઢવાણ એમનું જન્મસ્થળ છે, જન્મસ્થળ વઢવાણ છે, એ ત્યાં ગયા હતા. પછી બધું અમને મોટા ભાઈ સાથે હતા એટલે બતાવતા હતા, આ રૂમમાં જન્મ થયો હતો, અહીંયા આ રસોડું હતું, અહીંયા રાંધતા હતા, અહીંયા રમેલા છે, અહીંયા નિશાળે જતા હતા, અહીંયા પાણી ભરવા જતા હતા, એ બધું બતાવતા હતા ગામમાં ને ગામમાં નાનું ગામ રહ્યું ને વઢવાણમાં, ત્યારે વાત કરતા હતા. એટલી વેદનામાં આવતા હતા, વેદનાના ક્રમમાં જો કે અમારે કોઈ દી ત્યાં ચર્ચા જ નથી ચાલી, પણ આપણે નેચરલ ફોર્મમાં વાત બધી ચાલે છે, એ ક્રમ છે એવું ત્યાં હજી નથી ચર્ચાતું. કૃપાળુ દેવના ગ્રંથમાંથી આપણે ઉકસાવી છે વાત, જરા મોટું કરીને મૂકી છે, તો હજી ત્યાં એ વિષય ક્રમનો, હજી મોક્ષતાના ક્રમનો વિષય ચાલતો જ નથી હજી, એટલે પણ એમના એમને ક્રમમાં આવેલું એ પ્રૂફ થાય છે. આ કૃપાળુ દેવ કે છે એવી વસ્તુ સ્થિતિ છે, છોકરાઓ રડે ત્યારે કેમ આમ આમ હાથ પર ઘસે, પાછળ પડી ગયેલા લીધે છૂટકો એવી રીતે પ્રાપ્ત કર્યું, અને એ પણ પૂર્વજન્મના સંસ્કાર લેતા મહાવીદેમાંથી આવી ભગવાનની વાણી સાંભળી ત્યાં પામેલા એક વખત ત્યાં પુરુષ પર્યાય માતા મિત્ર હતા, મોટા નગર ક્ષેત્રના દીકરા હતા અને આ રાજકુમાર હતા ગુરુદેવ મિત્ર હતા, જુદી જુદી રીતે અહીંયા આવી ગયા. આવ્યા બધા સ્થાનિક વાસીના અભિપ્રાય સરખો હોય ને, સાથે બેસા, સાથે ચર્ચા કરતા, ધર્મ કરતા, બધી સાથે કરતા, એક જ ઓપિનિયન ન હોય બધા, ભૂલ કરે ત્યારે હરકી ભૂલતી જાય. આ સંઘને સંઘ દોષ કેવી રીતે થાય છે? ચાર પાંચ મિત્રોમાં એક મિત્ર હતા, અહીં પણ અહીંયા સ્વાગ વાસીમાં આવેલા નારણભાઈ કરીને નામ હતા, વહેલા ગુજરી ગયા. એ ગુરુદેવની સાથે દીક્ષા લેવાના હતા, ગુરુદેવ સંપ્રદાય બિગડ્યો એટલે દીક્ષા લેવાનું બંધ થઈ ગયું. દીક્ષા દીક્ષાનું કાંઈ છે નહીં, આનું સાધુ પણ બીજું છે, એટલે દીક્ષા લેતા અટકી ગયા. પણ એ પોસ્ટ માસ્ટર હતા લખાણમાં, પછી એ ગુજરી ગયા છે. પણ એ ત્યાં ઉઘાડવાળા હતા બધા મિત્રોમાં, સત્સંગી કરાવતા હતા, એ ભૂલ કરતા હતા અને આ બધા આયા રાખતા હતા, ખબર ન પડે શું કરે, પોતાની સુખ ન હોય એમ આવી ગયા. આ રીતે ત્યાં તો છે જ નહીં, થાનક પાસે પંથ જ નથી, ત્યાં તો મુનિ દિગંબર છે, બીજો પંથ જ નથી ને ત્યાં તો. મહાવીરમાં જૈનના નામે કોઈ બીજો વાળો નથી, એટલે ત્યાં દિગંબર સ્વતંબર એવું કાંઈ છે નહીં. ત્યાં અનાદિ એને ચોથો વારો અને તીર્થંકરો બધું એક જ ધારું ચાલે છે ત્યાં તો, ત્યાં બે નામ પાડવાનો સવાલ નથી દિગંબર સ્વતંબરમાં. છતાં આવી ગયા સ્થાનક વાસી, પણ મનુષ્ય મટે ને મનુષ્ય થયા એટલે દોર સાંધી લીધો, સાધનાનો દોર સાંધી લીધો. એમ આ જીવ, આ પ્રભુ કદી પણ તમે પ્રભુના વિયોગે દુઃખ થયું છે? વેદનાનો બીજો વિષય લીધો, આપણે પાંચ વિષય લીધા છે. વેદનામાં પાંચ પ્રકારના પરિણામ આવે, પોતાની વર્તમાન જે સ્થિતિ છે મૂંઝવણની એનું દુઃખ લાગે, ભૂતકાળમાં કરેલા પરિણામોના પશ્ચાતાપનો દુઃખ લાગે, પોતાના સ્વરૂપના દર્શન નથી થતા એનું દુઃખ લાગે, એ આ એવું બીજું વિષય, એનો વિયોગ લાગે. અરે અંદર પરમાત્મા બેઠો છે, મારામાં છે મને સૂજતો નથી. સ્ત્રી પર્યાય હોય ને ધણીનું મોઢું જોવા ન દે એને કેવું દુઃખ લાગે, મોઢું જ જોવાનું દે, મળવા દેવાનો તો સવાલ જ નથી, મોઢું જ નહીં જોવા દઈએ, બીજા થવાનો તો પ્રશ્ન જ નથી. ઘરકામ કરતું હોય એને કઈ મજૂરી જ કરાવે, સાસ ગયા પછી ઘરે જમવા આવે રોડ આમ પૂરી દયા, મોઢું નહીં જોવાનું, ઠીક. સાસરિયાનો ત્રાસ કેટલો લાગે એને, અહીંયા પોતાનો ઝણી અંદરમાં છે પ્રભુ, એનું મોઢું જોવા મળતું નથી, કાંઈ દુઃખ લાગતું નથી. એમ કે આ જીવ, આ પ્રભુ કદી પણ તને પ્રભુના વિયોગે દુઃખ થયું છે? એમ કે અંદરથી દર્શન માટે હૃદય રેડ્યું છે, પ્રશ્ન થયો એમની થયેલું, એટલે વાત પોતાના અનુભવમાં કરે છે. પ્રભુનો વિયોગ તને સાયલો છે, શું છે રહેવાય નહીં, અરે રે હજી તો આ મળેલું કાંઈ પણ નથી, ત્યાં પ્રભુ ક્યાંથી મળે, એ પહેલાં મળે એવું છે નહીં. કેટલી ગરજ હોય કે કોઈ પણ ભોગે દર્શન કરવા તૈયાર થાય એટલે ત્યારે પછી દર્શન થવાનો અવકાશ ઉભો થાય છે. પરિણામમાં એ પહેલા થતો જ નથી, કેમ કે જરૂર નથી. જીવને જરૂર નથી, ચાલે છે, ઓલાને ચાલે નહીં. આમ આમને આમ જ હજુ શું અનંતકાળ ચાલ્યો જશે? શું જોવે છે? આટલો વખત ગયો હજી અનંત ગયો જશે? શું છે એમ થશે? ક્યાંક એ વિચારથી ધ્રુજે. આ ભક્તો કોને ખબર? મેં તો એમ જ કહેતા કે 15-17 તો વર્ષ થયા, કાલ હવારે 25 થશે. 15-17 ને 25 તો બહુ લાગતા, કાલ હવારે 25 થઈ જશે. તો એમ બીજું શું છે કે આ વિચારધારામાં આવ્યા પછી જેટલો જૂનો થાય એટલો રીતો થાય, જેટલો જૂનો થાય એટલો એટલું પામવાનું જોખમ વધતું જાય. પામવા માટે એટલે રોજ હાજે પશ્ચાતાપ થવો જોઈએ. એનો અર્થ શું થાય? હે, આજની હાન પડી ગઈ, હે આજે પણ હાન પડી ગઈ, મારો દિવસ ખાલી ગયો. આજે હાન પડી ગઈ ને મારો દિવસ ખાલી થયો. એમાંથી ચપટી ઉપડે, નહીતર તો ક્યાં દિવસ ને ક્યાં વર્ષો રહે છે કઈ ખબર જ ન પડે. એવું થાય, આંખના પડકારામાં વૃદ્ધાવસ્થા આવી જાય છે. અને આયુષમાં ક્યાં નિશ્ચિતપણું છે? એ નિશ્ચિતપણું તો છે જ નહીં. સાચું પ્રતિક્રમણ છે. રવિ રડે, હાથ પડે એટલે રોવા બેસે. અનંતો નીકળી ગયો, અનંતો નીકળી ગયો તો હજી અનંત નીકળી જશે? એ કલ્પના માત્ર થી ધ્રુજાર આવે, ધ્રુજારી આવે. આમ તો ચાલે જ નહીં, આમ તો ચાલે જ નહીં. થતું નથી કે ન થતું હોય તો, પણ આમ તો ચાલે જ નહીં. નાના છોકરા હોય ને, જે ચીજ માગે એને દેવી પડે. બાળહઠ કહેવાય એમ, એની આની હઠ ઉપડે. રામચંદ્રજીનો દાખલો આવે છે. નાની ઉંમરમાં, 2-3 વર્ષની ઉંમરમાં, રાત્રે 11 ચાંદો ગયો. એને તો રમાડવા વાળા બધા એવા જ માણસો ગોઠવા હોય, એ બુદ્ધિશાળી હોય, નીતિ હોય. એટલે જે મુખ્ય માણસ હતો, ઘણા માણસો એમાંથી માખ્ય માણસ મુખ્ય હોય, બધાને ઓર્ગેનાઇઝ કરતો. મારા ચાંદો જોઈ શકે એ કેવી રીતે આવે નહીં તો કઈ આવે કે ન આવે મારે જોઈ છે. મને ચાંદો નીચે લાવી દો. હું ચાંદો કેવી રીતે નીચે આવે વાત કરો? એ હું કઈ સમજુ નહીં એમાં. મારે જોઈએ, બીજું હું કઈ ન સમજું. રડવા મીજા લાચાર છે. આને કઈ બીજો રમકડો હોય તો લાવી દઈએ, કઈ ચાંદો ઉપર આકાશ માંથી થોડો નીચે ઉતારી લેવા લઈ આવે છે. મને ચાંદો ન મળે તો હું છાનો રહું ને. હું જોઈએ એટલે જોઈએ. પછી પાણીનું વાસણ લાવીને અમે કીધું, એમાં ચાંદો પ્રતિબિંબ જોવા આવી ગયો. ચાંદો તો હા મળી ગયો, બુદ્ધિ વાપરી. હા. હાથમાં પકડાવી દીધું દર્પણ થઈ ગયું આવી ગયું હાથમાં ચાલો એમ જોઈએ એટલે જોઈએ એમ થવું જોઈએ જોઈએ એટલે જોઈએ તો કે નથી મળતું ન મળે પણ એ કઈ કામ નહીં મારે જોઈએ એટલે તો ખરી આકુરતા થાય આમાં તો વાસ્તવિકતા જ આમાં ન ચાલે પોઈન્ટ તો એટલો હતો દ્રષ્ટા કે એવી વૃત્તિ થવી જોઈએ કે જોઈએ એટલે જોઈએ અશક્ય છે તોય જોઈએ એ જોઈએ એમ હતું તો અહીંયા તો શક્ય છે પછી જોઈએ એટલે જોઈએ એવું શું કરવાનું હોય અહીંયા તો શક્ય છે
સાથોસાથ એટલું મૂલ્યાંકન આવી ગયું એ પણ એમાં પ્રતિપાદિત થઈ ગયું
સાસરે ન ગયા ત્યાં કરાચીમાં ન રહ્યા ભૂખ તરફ વેઠીને લઈ આવ્યા ત્યારે કપડે નીકળી ગયા આમ તો કોઈ નીકળવા દે નહીં લોક લજ્જા હું જોયું નહીં તો ચર્ચા કરે ફલાણા ની વો ભાગી ગઈ ફલાણા ની દીકરી ભાગી ગઈ બે પક્ષે આવે વાત નામ તો બે પક્ષ નું બોલાય શું હશે ભાઈ કોને ખબર કોને તો કઈ શંકા કુશંકા કરવામાં કઈ પૂછવા જેવું નથી પડતું શું કારણ છે દીકરીને જાતો ઘર છોડીને ભાગે એટલે તો કઈ જાતના તર્ક વિતર્ક ઉભા થાય બધાને જવાબ દેવાનું મુશ્કેલ પડે કઈ વિચાર ન કર્યો કોઈનો વિચાર ન કર્યો મેં તો બહુ નરમ પ્રકૃતિના હતા માથા ભારે નહોતા કાંઈ પ્રકૃતિમાં જરા જબરા હોય એવું નહોતું બહુ નરમ હતા એમની વિશિષ્ટતા એ હતી કે પ્રકૃતિમાં એટલા બધા નરમ હોવા છતાં નિર્ણયમાં બહુ દ્રઢ હતા એક વખત નિર્ણય કરે ફેરવી ન આપે વિચારીને એક નિર્ણય લીધો કે આમ જ કરવાનો પછી ખલાસ એની મક્કમતાને કોઈ દગાવી ન શકે અમારે પ્રસંગ ન હતા સુધી કીધું ભગવાનના એટલી બધી ધમકી આવી કે તમને આ મોંઘું પડી જશે મુશ્કેલી પડી જશે અને હાથે એવું કીધું શું એક માણસે ઇન્દોરમાંથી ફોજદારી વોરંટ ખોટું કઢાવી અને ધરપકડનું વોરંટ લઈને સંગઠ આવી ગયા એને પકડી નાખી દે જેલમાં એ પેલા ધમકી મળી ગઈ હતી ભાઈ આપણને મુશ્કેલી પડશે કઈ જવાબ ન દે અમે જીભા જોડે ન કરે પણ નિર્ણયમાં કઈ ફેરફાર ન કરે એટલા મક્કમ દ્રઢતા વાળા હતા દ્રઢતા મક્કમતા અને જીદ એ જુદી જુદી વસ્તુ છે એક ગુણ છે ને એક અવગુણ છે એમનો એક ગુણ હતો મક્કમતા બહુ સારી હતી બળ હોય છે વિચાર શક્તિ પાછળ જે નિર્ણય લેવાય છે પછી એનું બળ હોય છે નિર્ણયની પાછળ નિર્ણય બળ હોય છે પ્રભુ તારા દર્શન માટેનું પહેલું પગથિયું ઉદાસીનતા છે શું પહેલું પગથિયું ઉદાસીનતા છે ઉદાસીનતામાં આસક્તિ છૂટે છે જીવને પોતાની બાજુ જવાનો રસ્તો મોકળો થાય છે. નહીતર એક અવરોધ છે, આસક્તિના પરિણામે અવરોધ છે, એ અવરોધ ખસે છે. એ પહેલું પગથિયું છે, પહેલું પગથિયું જે છે. વેદના આવે, ચિંતા આવે એટલે ઉદાસીનતા એની આરે જોડાયેલી જ હોય. ચિંતામાં ઉદાસીનતા ન હોય તો શું હોય? સ્વાભાવિક જ છે. સંસાર તરફ ઉદાસીનતા આવવાથી પ્રભુના દર્શન થશે, સત્ય અસત્યનો નિર્ણય થાય તો મુક્તિનો માર્ગ મળે. નિર્ણય થવો જોઈએ, સત્ય અસત્યનો નિર્ણય થાય તો મુક્તિનો માર્ગ મળે. હજુ મારામાં તો કાંઈ નથી, શું લખે છે જો, એટલી યોગ્યતા, એટલી પાત્રતા, એટલું સાહસ ખેડીને આ બાજુ ઝુકાયું છે, બીજી કોઈ વાત નથી. પરિણામમાં બીજી કોઈ લપન છપન કોઈ વાત નથી. ઉદાસીનતા એટલી કાલાવેલી એટલી તો કે હજુ મારામાં કાંઈ નથી. ત્યાં કેવી રીતે ગણતરી મૂકાશે? હજુ મારામાં તો કાંઈ નથી, હજુ સંસાર વાલો લાગે છે. શું હજી સંસાર વાલો લાગે છે? નહીતર આમ ન હોય, નહીતર તો સાક્ષાત્કાર થઈ જાય. આમ ન હોય છે, ભાષાથી બોલવું, પત્રમાં લખવું, એ બધી નકામી વાતો કર્યા જેવું લાગે છે. ઠીક, આનું નામ રાઈટ કન્સિડરેશન કહેવાય છે, યથાર્થ વિચારણા. બધું બરાબર છે, નહીં 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 ન ચાલે, કેટલું ન ચાલે. ઉપરથી ભગવાન નીચે ઉતરવા જ જોઈ, ભગવાન સિદ્ધાલયમાં બિરાજે ન કામ આવે, નીચે આવવા જોઈએ. રામચંદ્રજી તો ચાંદો માગ્યો હતો, આ શિવ ભગવાન માગે છે. એવી વાત છે. કેવી સરસ શબ્દો, સાદા લાગે પણ અંદર મર્મ કેટલો છે, પરમાર્થ કેટલો છે, એ સમજવા જેવું છે. તમારી તબિયત સારી હશે, નવ તત્વ શીખતા હશો, જરા શીખવાની પદ્ધતિ છે. ગોખાઈને ઊંધું કરતા એટલે આધ્યાત્મિક વિચારો કેવા ચાલે છે એ લખશો. પત્ર જરૂર લખશો, લખે છે બેન ચંપાના મંદર, એ રીતે પત્ર સમાપ્ત થાય છે. પણ વિજ્ઞાનનો વિષય એમને પત્રમાં પણ લેતા હતા, અને સાથે સાથે એમની વિચારધારા કરી યથાર્થ હતી, એ બે વાતામાંથી બહુ સારો નીકળે છે.